યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 5. એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે સમયે ઈસુ યરૂશાલેમ ગયા. હવે યરૂશાલેમમાં ઘેટાનો દરવાજો નામે જગ્યા પાસે એક કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી 5 પરસાળ છે. તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવા ઘણા બીમાર લોકો હતા. તેઓ તે કુંડમાં પાણી હલવાની રાહ જોતા હતા, કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો. ત્યાં એક માણસ હતો જે 38 વર્ષથી બીમાર હતો. તેને પડી રહેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે તે જાણીને ઈસુ તેને કહે છે કે શું તું સાજો થવા ચાહે છે? તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે પ્રભુ, જે સમયે પાણી હાલે છે તે સમયે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે છે. ઈસુ તેને કહે છે કે ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલતો થા. તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઉચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો, તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે આજે વિશ્રામવાર છે એટલે તારે બિછાનું ઉચકવું યોગ્ય નથી. પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે તારું બિછાનું ઉચકીને ચાલતો થા. તેઓએ તેને પૂછ્યું કે તને જેણે એમ કહ્યું કે બિછાનું ઉચકીને ચાલ તે માણસ કોણ છે? પણ તે કોણ છે તે સાજો થયેલો માણસ જાણતો નહોતો, કેમ કે તે જગ્યાએ ભીડ હતી. ઈસુ ત્યાંથી આગળ ગયા હતા. પછીથી ઈસુએ તે માણસને ભક્તિસભામાં મળીને તેને કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે. તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યા હતા માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા. પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું. તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહીં પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા. ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે હું તમને ખરેખર કહું છું કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે, કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે અને તે તેને એ કરતા મોટા કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે તેમજ દીકરો પણ ચાહે તેમને જીવન આપે છે. કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે કે જેમ બધા પિતાને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી. હું તમને નિશ્ચય કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી ઠરશે નહીં પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને નિશ્ચય કહું છું કે એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે જ્યારે મૃત્યુ પામેલાઓ ઈશ્વરના દીકરા ઈસુના વચન સાંભળશે અને સાંભળનારાઓ જીવશે. કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. તેથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવો સમય આવે છે કે જ્યારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યા છે તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે નીકળી આવશે. હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી, પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય કરું છું અને મારો ન્યાય ચુકાદો અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવા ચાહું છું. જો હું પોતાના વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી, પણ મારા વિશે જે સાક્ષી આપે છે તે બીજો છે અને જે સાક્ષી મારા વિશે તે આપે છે તે સાચી છે એ હું જાણું છું. તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિશે સાક્ષી આપી છે, તો પણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી, પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું. તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા. પણ યોહાનના કરતા મારી પાસે મોટી સાક્ષી છે, કેમ કે પિતાએ જે કામો મને પૂરા કરવાને આપ્યા છે એટલે જે કામો હું કરું છું તે જ મારે વિશે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. વળી પિતાએ મને મોકલ્યો છે તેમણે પણ મારે વિશે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી, તેમના વચન તમારામાં રહેલા નથી, કેમ કે જેને તેમણે મોકલ્યો તેના પર તમે વિશ્વાસ કરતા નથી. તમે પવિત્ર શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો, અને મારે વિશે સાક્ષી આપનાર તે એ જ છે, અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી. હું માણસો તરફથી પ્રશંસાની ઈચ્છા રાખતો નથી, પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી. હું મારા પિતાના નામે આવ્યો છું પણ તમે મારો સ્વીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાને નામે આવશે તો તેનો તમે સ્વીકાર કરશો. તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો? હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર એક એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો, કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તમે મારા પર વિશ્વાસ કરત, કેમ કે તેણે મારા વિશે લખેલું છે. પણ જો તમે તેના લખેલા વચન પર વિશ્વાસ નથી કરતા તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?